ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 10 ફેબ્રુઆરી 2026 ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃમૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, ખુદા તમારા દોસ્ત અર્થાત મિત્ર છે, રાવણ દુશ્મન છે. એટલે તમે ખુદાને પ્રેમ કરો છો અને રાવણને બાળો છો. મીઠા બાળકો, ખુદા તમારા દોસ્ત અર્થાત મિત્ર છે, રાવણ દુશ્મન છે. એટલે તમે ખુદાને પ્રેમ કરો છો અને રાવણને બાળો છો. પ્રશ્ન છે, કયા બાળકોને અનેકના આશીર્વાદ સ્વતઃ મળી જાય છે? ઉત્તર છે, જે બાળકો યાદમાં રહી સ્વયં પણ પવિત્ર બને છે અને બીજાઓને પણ આપ સમાન બનાવે છે, તેમને અનેકના આશીર્વાદ મળી જાય છે. તે બહુ જ ઊંચ પદ મેળવે છે. બાપ આપ બાળકોને શ્રેષ્ઠ બનવાની એક જ શ્રીમત આપે છે. બાળકો, કોઈને પણ કોઈ પણ દેહધારીને યાદ ન કરો, મને યાદ કરો. ગીત છે, આખિર વહ દિન આયા આજ. ઓમ શાંતિ. ઓમ શાંતિનો અર્થ તો રૂહાની બાપે રૂહાની બાળકોને સમજાવ્યો છે. ઓમ એટલે હું આત્મા છું અને આ મારું શરીર છે. આત્મા તો દેખાતો નથી, આત્મામાં જ સારા તથા ખરાબ સંસ્કાર રહે છે. આત્મામાં જ મન બુદ્ધિ છે, શરીરમાં બુદ્ધિ નથી. મુખ્ય છે આત્મા. શરીર તો મારું છે, આત્માને કોઈ જોઈ ન શકે. શરીરને તો આત્મા જુએ છે, આત્માને શરીર જોઈ નથી શકતું. આત્મા નીકળી જાય છે તો શરીર જડ બની જાય છે. આત્મા જોઈ ન શકાય, શરીર જોઈ શકાય છે. તમે જ આત્માના જે બાપ તેમજ આત્માના જે બાપ છે, જેમને ઓ ગોડ ફાધર કહે છે, એ પણ દેખાતા નથી. એમને સમજી શકાય છે, જાણી શકાય છે. આપણે આત્માઓ બધા બ્રધર્સ અર્થાત ભાઈઓ છીએ. શરીરમાં આવે છે તો કહેવાશે, આ ભાઈ ભાઈ છે, આ બહેન ભાઈ છે. આત્માઓ બધા બ્રધર્સ અર્થાત ભાઈઓ છીએ. શરીરમાં આવે છે તો કહેવાશે, આ ભાઈ ભાઈ છે, આ બહેન ભાઈ છે. આત્માઓ તો બધા ભાઈ ભાઈ જ છે. આત્માઓના બાપ છે પરમ પિતા પરમાત્મા. શરીરધારી ભાઈ બહેન એકબીજાને જોઈ શકે છે. આત્માઓના બાપ એક જ છે, એમને જોઈ નથી શકાતા. તો હવે બાપ આવ્યા છે જૂની દુનિયા ને નવી બનાવવા. નવી દુનિયા સતયુગી હતી, હમણાં જૂની દુનિયા કળિયુગ છે. આને હવે બદલવાની છે. જૂની દુનિયા તો ખતમ થઈ જવી જોઈએ ને. જૂનું ઘર ખતમ થઈ નવું ઘર બને છે ને, તેમ આ જૂની દુનિયા પણ ખલાસ થવાની છે. સતયુગ પછી ત્રેતા દ્વાપર કળિયુગ પછી સતયુગ આવવાનો જરૂર છે. વર્લ્ડની હિસ્ટ્રી જિયોગ્રાફી રિપીટ થવાની છે. સતયુગમાં હોય છે દેવી દેવતાઓનું રાજ્ય. સૂર્યવંશી અને ચંદ્રવંશી તેમને કહેવાય છે. લક્ષ્મીનારાયણની ડિનાયસ્ટી અર્થાત રાજધાની, રામ સીતાની ડિનાયસ્ટી, તો આ તો સહજ છે ને. પછી દ્વાપર કળિયુગમાં બીજા ધર્મ આવે છે. પછી દેવતાઓ જે પવિત્ર હતા તે અપવિત્ર બની જાય છે. આને કહેવાય છે રાવણ રાજ્ય. રાવણને વર્ષે વર્ષે બાળતા આવે છે, પરંતુ બળતો જ નથી, ફરી ફરી બાળતા રહે છે. આ છે બધાનો મોટો દુશ્મન. એટલે એને બાળવાનો રિવાજ પડી ગયો છે. ભારતનો નંબર 1 દુશ્મન કોણ છે? અને પછી નંબર 1 દોસ્ત સદા સુખ આપવા વાળા છે ખુદા. ખુદાને દોસ્ત કહે છે ને, આના પર એક વાર્તા પણ છે. તો ખુદા છે દોસ્ત, રાવણ છે દુશ્મન. ખુદા જે દોસ્ત છે એમને ક્યારેય બાળશે નહીં, તે છે દુશ્મન. એટલે 10 માથાવાળો રાવણ બનાવી તેને વર્ષે વર્ષે બાળે છે. ગાંધીજી પણ કહેતા હતા, અમને રામ રાજ્ય જોઈએ. રામ રાજ્યમાં સુખ છે, રાવણ રાજ્યમાં દુઃખ છે. હવે આ કોણ બેસીને સમજાવે છે? પતિ પાવન બાપ, શિવ બાબા, બ્રહ્મા છે દાદા. બાબા હંમેશા હસ્તાક્ષર પણ કરે છે. બાપ દાદા, પ્રજાપિતા, બ્રહ્મા પણ તો બધાના બાપ બધાના થઈ ગયા. જેમને એડમ પણ કહેવાય છે એમને ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડ ફાધર કહેવાય છે. મનુષ્ય સૃષ્ટિમાં પ્રજાપિતા થયા. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચાય છે. પછી બ્રાહ્મણ સૌ દેવતા બને છે. દેવતાઓ પછી ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બની જાય છે. આમને કહેવાય છે પ્રજાપિતા બ્રહ્મા, મનુષ્ય સૃષ્ટિના મોટા અર્થાત મુખ્ય. પ્રજાપિતા બ્રહ્માના કેટલા અસંખ્ય બાળકો છે. બાપ દાદા કહેતા રહે છે આ છે સાકાર બાબા. શિવ બાબા છે નિરાકાર બાબા. ગવાય પણ છે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા નવી મનુષ્ય સૃષ્ટિ રચે છે. હવે તમારી આ જૂની ખાલ અર્થાત શરીર છે, આ છે જ પતિ દુનિયા રાવણ રાજ્ય. હવે રાવણની આસુરી દુનિયા ખતમ થઈ જશે, તેના માટે જ આ મહાભારત લડાઈ છે. પછી સતયુગમાં આ રાવણ દુશ્મનને કોઈ પાસે જ નહીં. રાવણ હશે જ નહીં, રાવણે જ દુખી દુઃખની દુનિયા બનાવી છે. એવું નહીં જેમની પાસે પૈસા ખૂબ છે, મોટા મોટા મહેલ છે, તે સ્વર્ગમાં છે. બાપ સમજાવે છે ભલે કોઈની પાસે કરોડ છે, પરંતુ આ તો બધું માટીમાં ભળી જવાનું છે. નવી દુનિયામાં પછી નવી ખાણો નીકળે છે, જેનાથી નવી દુનિયાના મહેલ વગેરે બધું બનાવાય છે. આ જૂની દુનિયા હવે ખતમ થવાની છે. મનુષ્ય ભક્તિ કરે જ છે સદગતિ માટે. અમને પાવન બનાવો, અમે વિશેષ અર્થાત વિકારી બની ગયા છીએ. વિશેષને પતિત કહેવાય છે. સતયુગમાં છે જ વાઇસલેસ અર્થાત નિર્વિકારી, સંપૂર્ણ નિર્વિકારી છે. ત્યાં બાળકો યોગ બળથી જન્મે છે, વિકારમાં હોતા જ નથી. ન દેહ અભિમાન, ન કામ ક્રોધ, પાંચ વિકાર હોતા નથી. એટલે ત્યાં ક્યારેય રાવણને બાળતા જ નથી. અહીં તો રાવણ રાજ્ય છે. હવે બાપ કહે છે તમે પવિત્ર બનો. આ પતિત દુનિયા ખતમ થવાની છે. જે શ્રીમદ પર પવિત્ર રહે છે એ જ બાપની મત પર ચાલી વિશ્વની બાદશાહીનો વારસો મેળવે છે. આ લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું ને, હમણાં તો રાવણ રાજ્ય છે જે ખતમ થવાનું છે. સતયુગી રામ રાજ્ય સ્થાપન થવાનું છે. સતયુગમાં ખૂબ થોડા મનુષ્ય રહે છે. કેપિટલ અર્થાત રાજધાની દિલ્હી જ રહે છે, જ્યાં લક્ષ્મીનારાયણનું રાજ્ય હોય છે. દિલ્હી સતયુગમાં પરિસ્થાન હતી, દિલ્હી જ ગાદી હતી. રાવણ રાજ્ય પણ દિલ્હી, રાવણ રાજ્યમાં પણ દિલ્હી રાજધાની છે. રામ રાજ્યમાં પણ દિલ્હી રાજધાની છે, પરંતુ રામ રાજ્યમાં તો હીરા ઝવેરાતના મહેલ હતા, અથા સુખ હતું. હમણાં બાપ કહે છે તમે વિશ્વનું રાજ્ય ગુમાવ્યું છે, હું ફરી તમને આપું છું. તમે મારી મત પર ચાલો. શ્રેષ્ઠ બનવું છે તો ફક્ત મને યાદ કરો, બીજા કોઈ દેહધારીને યાદ ન કરો. સ્વયંને આત્મા સમજી મુજ બાપને યાદ કરો તો તમો પ્રધાનથી સતો પ્રધાન બની જશો. તમે મારી પાસે ચાલ્યા આવશો, મારા ગળાની માળા બનીને પછી વિષ્ણુની માળા બની જશો. માળામાં ઉપર હું છું, પછી બે છે બ્રહ્મા સરસ્વતી. એ જ સતયુગના મહારાજા મહારાણી બને છે. તેમની પછી આખી માળા છે, જે નંબરવાર ગાદી પર બેસે છે. હું આ ભારતને બ્રહ્મા સરસ્વતી અને બ્રાહ્મણો દ્વારા સ્વર્ગ બનાવું છું. જે મહેનત કરે છે એમના જ પછી યાદગાર બને છે. તે છે રુદ્રમાળા અને આ વિષ્ણુની માળા. રુદ્રમાળા છે આત્માઓની અને વિષ્ણુની માળા છે મનુષ્યોની. આત્માઓનું રહેવાનું સ્થાન એ નિરાકારી પરમધામ છે, જેને બ્રહ્માંડ પણ કહેવાય છે. આત્મા કોઈ ઈંડા અર્થાત લંબગોળાકાર જેવો નથી, આત્મા તો બિંદુ જેવો છે. આપણે બધા આત્માઓ ત્યાં સ્વીટ હોમમાં રહેવાવાળા છીએ. બાપના સાથે આપણે આત્માઓ રહીએ છીએ, તે છે મુક્તિધામ. મનુષ્ય બધા ઈચ્છે છે મુક્તિધામમાં જઈએ, પરંતુ પાછું કોઈ એક પણ જઈ નથી શકતું. બધાએ પાઠમાં આવવાનું છે. ત્યાં સુધી બાપ તમને તૈયાર કરાવતા રહે છે. તમે તૈયાર થઈ જશો તો પછી જે પણ આત્માઓ છે તે બધા આવી જશે. પછી ખલાસ. તમે જઈને નવી દુનિયામાં રાજ કરશો, પછી નંબરવાર ચક્ર ચાલશે. ગીતમાં સાંભળ્યું ને, આખીર વહ દિન આયા આજ. તમે જાણો છો જે ભારતવાસી હમણાં નર્કવાસી છે તે પછી સ્વર્ગવાસી બનશે. બાકી બધા આત્માઓ શાંતિધામમાં ચાલ્યા જશે. સમજવાનું ખૂબ થોડું છે. અલ્ફ બાબા બે બાદશાહી, અલ્ફની બાદશાહી મળી જાય છે. હમણાં બાપ કહે છે હું એ જ રાજ્ય ફરીથી સ્થાપન કરું છું. તમે 84 જન્મ ભોગવી, હવે પતિથી પાવન, તમે 84 જન્મ ભોગવી હવે પતિત બની ગયા છો. પતિત બનાવ્યા છે રાવણે, પછી પાવન કોણ બનાવે છે? ભગવાન જેમને પતિત પાવન કહે છે. તમે કેવી રીતે પતિથી પાવન, પાવનથી પતિત બનો છો તે આખી હિસ્ટ્રી જિયોગ્રાફી રિપીટ થશે. આ વિનાશ છે જ આના માટે. કહે છે બ્રહ્માનું આયુષ્ય શાસ્ત્રોમાં 100 વર્ષ છે. આજે બ્રહ્મા છે જેમનામાં બાપ 80 વારસો અપાવે છે, તેમનું પણ શરીર છૂટી જશે. આત્માઓને 80 આત્માઓના જે બાપ છે તે સમજાવે છે. મનુષ્ય મનુષ્યને પાવન બનાવી ન શકે. દેવતાઓ ક્યારેય વિકારથી નથી જન્મતા. પુનર્જન્મ તો બધા લેતા આવે છે ને. બાપ કેટલું સારી રીતે સમજાવે છે કે ક્યાંક તકદીર જાગી જાય, બાપ આવે જ છે મનુષ્ય માત્રની તકદીર જગાડવા. બધા પતિત દુખી છે ને, ત્રાહી ત્રાહી કરી વિનાશ થઈ જશે. એટલે બાપ કહે છે ત્રાહી ત્રાહી કરતા પહેલા મુજ બેહતના બાપ પાસેથી વારસો લઈ લો. આ જે કાંઈ દુનિયામાં જુઓ છો આ બધું ખતમ થઈ જવાનું છે. ફોલ ઓફ ભારત અર્થાત ભારતનું પતન, રાઈઝ ઓફ ભારત ભારતનું ઉત્થાન, આનો જ ખેલ છે. રાઈઝ ઓફ વર્લ્ડ વિશ્વનું ઉત્થાન. સ્વર્ગમાં કોણ કોણ રાજ્ય કરે છે આ બાપ જ સમજાવે છે. રાઈઝ ઓફ ભારત દેવતાઓનું રાજ્ય, ફોલ ઓફ ભારત રાવણ રાજ્ય. હમણાં નવી દુનિયા પાવન બની રહી છે. બાપ દ્વારા ભણી રહ્યા છો નવી દુનિયાનો વારસો લેવા. કેટલું સહજ છે. આ છે મનુષ્યથી દેવતા બનવાનું ભણતર. આ પણ સારી રીતે સમજવાનું છે. કયા કયા ધર્મ ક્યારે આવે છે? દ્વાપર પછી જ બીજા ધર્મ આવે છે. પહેલા સુખ ભોગવે છે પછી દુઃખ. આ આખું ચક્ર બુદ્ધિમાં બેસાડવાનું હોય છે, જેનાથી તમે ચક્રવર્તી મહારાજા મહારાણી બનો છો. ફક્ત અલ્ફ અને બે ને સમજવાનું છે. હવે વિનાશ તો થવાનો જ છે. હંગામા અથવા તોફાન એટલા થઈ જશે જે વિલાયતથી પછી આવી પણ નહીં શકશે. એટલે બાપ સમજાવે છે, ભારત ભૂમિ સૌથી ઉત્તમ છે, જબરદસ્ત લડાઈ લાગશે, પછી ત્યાં જ રહી જશે, 50-60 લાખ પણ આવશે તો મુશ્કેલ આવી શકશે. ભારત ભૂમિ સૌથી ઉત્તમ છે જ્યાં બાપ આવીને અવતાર લે છે. શિવ જયંતિ પણ અહીં મનાવાય છે. ફક્ત શ્રી કૃષ્ણનું નામ લખવાથી બધી મહિમા જ ખતમ થઈ ગઈ છે. સર્વ મનુષ્ય માત્રના લિબરેટર અર્થાત મુક્તિદાતા અહીં જ આવીને અવતાર લે છે. શિવ જયંતિ પણ અહીં મનાવે છે. ગોડ ફાધર જ છે જે આવીને લિબરેટ અર્થાત મુક્ત કરે છે. તો એવા બાપને જ નમન કરવું જોઈએ, એમની જયંતિ મનાવવી જોઈએ. એ બાપ અહીં ભારતમાં આવીને બધાને પાવન બનાવે છે. તો આ સૌથી મોટું તીર્થ થયું, બધાને દુર્ગતિથી છોડાવી સદગતિ આપે છે. આ ડ્રામા બનેલો છે. હમણાં આપ આત્માઓ જાણો છો, અમારા બાબા અમને આ શરીર દ્વારા રહસ્ય સમજાવી રહ્યા છે. અમે આત્મા આ શરીર દ્વારા સાંભળીએ છીએ. આત્મા અભિમાની બનવાનું છે. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો કાટ નીકળતો જશે અને પ્યોર અર્થાત પવિત્ર બની તમે બાપના પાસે આવી જશો. જેટલું યાદ કરશો એટલા પવિત્ર બનશો. બીજાઓને પણ આપ સમાન બનાવશો તો અનેકના આશીર્વાદ મળશે, ઊંચ પદ મેળવી લેશો. એટલે ગવાય છે સેકન્ડમાં જીવન મુક્તિ. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, શ્રીમત પર પવિત્ર બની દરેક કદમ બાપની મત પર ચાલી વિશ્વની બાદશાહી લેવાની છે. બાપ સમાન દુઃખ હરતા સુખ કરતા બનવાનું છે. બીજી પોઈન્ટ, મનુષ્યથી દેવતા બનવાનું છે. આ ભણતર સદા ભણતા રહેવાનું છે. બધાને આપ સમાન બનાવવાની સેવા કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે. વરદાન છે કલ્યાણની વૃત્તિ અને શુભ ચિંતક ભાવ દ્વારા વિશ્વ કલ્યાણના નિમિત્ત બનવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ. કલ્યાણની વૃત્તિ અને શુભ ચિંતક ભાવ દ્વારા વિશ્વ કલ્યાણના નિમિત્ત બનવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ. તીવ્ર પુરુષાર્થી તે છે જે બધા પ્રત્યે કલ્યાણની વૃત્તિ અને શુભ ચિંતક ભાવ રાખે. ભલે કોઈ વારંવાર પાડવાની કોશિશ કરે, મનને ડગમગ કરે, વિઘ્નરૂપ બને, તો પણ તમારો એમના પ્રત્યે સદા શુભ ચિંતકનો અડોલ ભાવ હોય. વાતના કારણે ભાવ ન બદલાય. દરેક પરિસ્થિતિમાં વૃત્તિ અને ભાવ યથાર્થ હોય તો તમારા ઉપર એનો પ્રભાવ નહીં પડશે. પછી કોઈ પણ વ્યર્થ વાતો દેખાશે નહીં. સમય બચી જશે. આ છે વિશ્વ કલ્યાણકારી સ્ટેજ. સ્લોગન છે, સંતુષ્ટ જીવનનો શૃંગાર છે. સંતુષ્ટતા જીવનનો શૃંગાર છે. એટલે સંતુષ્ટ મણી બની સંતુષ્ટ રહો તો સર્વને સંતુષ્ટ કરો. સંતુષ્ટતા જીવનનો શૃંગાર છે એટલે સંતુષ્ટ મણી બની સંતુષ્ટ રહો અને સર્વને સંતુષ્ટ કરો. અચ્છા, ઓમ શાંતિ. આ અવ્યક્ત ઇશારા, એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. એકતા અને વિશ્વાસની વિશેષતા દ્વારા સફળતા સંપન્ન બનો. એકમત અર્થાત એકતાનું વાતાવરણ બનાવવા માટે સમાવવાની શક્તિ ધારણ કરો, ભિન્નતાને સમાવો, દરેકની વિશેષતાને જુઓ, ખામીઓને તો બિલકુલ જોવાની જ નથી. જેવી રીતે ચક્ર, જેવી રીતે ચંદ્ર તથા સૂર્યને ગ્રહણ લાગે છે તો કહે છે ને, જોવું ન જોઈએ, નહીં તો ગ્રહચારી બેસી જશે. તો કોઈની ખામી પણ ગ્રહણ છે, એને ક્યારેય પણ ન જુઓ. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. થેન્ક યુ. ઓમ શાંતિ.